નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની દુનિયામાં ઊંડા ઉતરીશું જેણે સાહિત્ય જગતમાં ખળબળાટ મચાવી દીધો છે. હું વાત કરી રહ્યો છું ટેલર જેન્કિન્સ રીડની ધ સેવન હઝબન્ડ્સ ઓફ એવેલિન હ્યુગો વિશે.
અને આ પુસ્તકની ખાસિયત એ છે કે માત્ર એક વાર્તા નથી પણ એક અનુભવ છે. એ આપણને સીધા જ જૂના હોલિવૂડની એ ઝાકઝમાર ભરેલી દુનિયામાં લઈ જાય છે, પણ સાથે સાથે એનો અંધકાર પણ બતાવે છે.
બરાબર. એટલે આજે મતલબ આપણે ખાલી એના સાત પતિઓ કોણ હતા એની ગણતરી નથી કરવાના?
ના, બિલકુલ નહીં.
એ તો ખાલી વાર્તાનો એક પડદો છે. નહીં, આપણે તો એ પડદા પાછળના સવાલોને સમજવા છે.
હા, અને સૌથી મોટો સવાલ તો એ જ છે કે એવલિન હ્યુગો જેવી લેજેન્ડ જેણે આખી જિંદગી મીડિયાથી પોતાની જાતને બચાવી, એ અચાનક
એક અજાણી પત્રકાર મોનિક ગ્રાન્ટને પોતાની આખી કહાણી કહેવા કેમ તૈયાર થઈ જાય છે?
બિલકુલ, આ જ તો આખી વાતનો મર્મ છે. લેખિકાએ આપણને એટલે કે વાચકને મોનિકની જગ્યાએ બેસાડી દીધા છે.
આપણે ખાલી સાંભળી નથી રહ્યા, આપણે એક રહસ્ય ઉકેલી રહ્યા છીએ.
એકદમ. અને એવલિન જે કહે છે એની યાદો છે, કોઈ ઇતિહાસની ચોપડી નથી. અને યાદો તો હંમેશા
કહેનારના દૃષ્ટિકોણથી જ રંગાયેલી હોય છે. તો ચાલો આ જટિલ પાત્ર એવલિન હ્યુગો ત્યાંથી જ શરૂઆત કરીએ.
એ કોઈ સામાન્ય હિરોઈન નથી, એ મહત્વાકાંક્ષી છે, ક્યારેક નિર્દય પણ લાગે.
હા, પણ છતાં પ્રેમ માટે તડપે છે. ક્યુબન એમિગ્રન્ટની દીકરી એવલિન હેરેરા
માંથી હોલિવૂડની દેવી એવલિન હ્યુગો બનવાની એની સફર અદ્ભુત છે.
મને એનું એક વાક્ય હંમેશા યાદ રહી જાય છે, જે કહે છે કે તેઓ માત્ર પતિઓ છે, હું એવલિન હ્યુગો છું.
વાહ, આ એક વાક્યમાં એની આખી જિંદગીનો સાર આવી ગયો. પણ એની આ મહત્વાકાંક્ષાની સાથે એની જે સંવેદનશીલતા છે ને,
એનું કેન્દ્ર છે સીલિયા સેન્ટ જેમ્સ.
બિલકુલ. પતિઓ તો એની વ્યૂહરચનાના મોહરા જેવા છે, પણ સેલિયા એની વાસ્તવિકતા છે, એનો અરીસો છે.
જ્યારે સીલિયા સાથે હોય ત્યારે જ પેલો એવલિન હ્યુગોનો મોહરું નીચે ઉતરી જાય છે
અને આપણને અંદરની ખરી સ્ત્રી દેખાય છે.
અને આ સંબંધ જ આખી નવલકથાનો આત્મા છે. એવલિન પોતે કહે છે, નિકટતા સત્ય વિશે છે.
જ્યારે તમે કોઈને તમારું સત્ય કહી શકો અને તેમનો જવાબ હોય કે તમે મારી સાથે સુરક્ષિત છો, તે નિકટતા છે.
એ સમયના હોલિવૂડમાં જ્યાં બધું જ દેખાડો હતું ત્યાં આવો સાચો પ્રેમ સંબંધ એક બળવા જેવો હતો નહીં.
અરે, બળવો જ હતો. અને આ બળવાને છુપાવવા માટે જ તો આ સાત લગ્નોની ઢાળ ઊભી કરવામાં આવી.
એટલે શીર્ષક પોતે જ એક ભ્રમણા છે.
હા, પુસ્તક સાત પતિઓ વિશે છે જ નહીં, એ તો એવલિનના જીવનના તબક્કાઓ છે, એના સમાધાનો, એની લડાઈઓ.
ચાલો આને થોડું વધુ સમજીએ. પહેલો પતિ અર્ની ડાઇસ, એ તો જાણે કે એક ટિકિટ જેવો હતો,
બસ હોલિવૂડ પહોંચવા માટેની.
હા, ગરીબીમાંથી બહાર નીકળવા માટે. અને પછી પેલો બીજો ડોન એડલર.
ઓહ, એ તો એકદમ અલગ કિસ્સો. ત્યાંથી એને પ્રસિદ્ધિની જે પેલી કાળી બાજુ હોય ને, એનો પહેલો અનુભવ થયો.
શોષણનો નહીં?
બિલકુલ, શોષણ અને સત્તાની રમતનો.
અને પછી તો મેક રિવા સાથે પેલું એક રાતનું લગ્ન.
એ તો શુદ્ધ પબ્લિસિટી સ્ટંટ હતો. અને ચોથું રેક્સ નોર્થ સાથે, જેને લેવેન્ડર મેરેજ કહેવાય.
મતલબ સમાજની નજરોથી પોતાની અને સેલિયાની સાચી ઓળખને બચાવવા માટેનું એક કવચ.
દરેક લગ્ન એક ગણતરીપૂર્વકનું પગલું હતું. આમાં પ્રેમ નહીં પણ જરૂરિયાત હતી.
પણ પાંચમું લગ્ન હેરી કેમરોન સાથેનું, એ આ બધાથી અલગ હતું.
હા, કારણ કે એમાં કોઈ નાટક નહોતું, એ શુદ્ધ મિત્રતા હતી, પરસ્પર સમજણ હતી.
હેરી પોતે પણ સમલૈંગિક હતો, એટલે એ લગ્ન બંને માટે એક સુરક્ષિત આશરો રાખતો.
અને આ સંબંધમાંથી જ ફાઉન્ડ ફેમિલીનો જે વિચાર છે ને, એ જન્મ લે છે.
ફાઉન્ડ ફેમિલી એટલે કે બનાવેલો પરિવાર.
હા, એવલિન, સેલિયા, હેરી અને તેનો પ્રેમી જ્હોન, આ ચારેય દુનિયાની નજરોથી દૂર પોતાનું એક નાનકડું સાચું કુટુંબ બનાવે છે.
આ ભાગ વાંચતી વખતે ખરેખર ભાવુક થઈ જવાય છે.
સાચી વાત. એ આપણને બતાવે છે કે પરિવાર લોહીના સંબંધથી નહીં પણ પ્રેમ અને સ્વીકૃતિથી બને છે.
પણ જેમ હોલિવૂડની ફિલ્મોમાં હોય છે, સુખ લાંબો સમય ટકતું નથી.
અને અહીં આવે છે વાર્તાનો સૌથી મોટો અને દુઃખદ વળાંક.
હેરી કેમરોનનો અકસ્માતમાં મૃત્યુ. આ એક એવી ક્ષણ છે જ્યાં વાચક તરીકે આપણે એવલિનના પાત્ર પર સવાલ ઉઠાવવા મજબૂર થઈ જઈએ છીએ.
બિલકુલ, કારણ કે હેરીની પ્રતિષ્ઠા બચાવવા માટે એવલિન જે નિર્ણય લે છે એ ભયાનક છે.
તે અકસ્માતનો દોષ એક નિર્દોષ વ્યક્તિ પર નાખી દે છે જેનું મૃત્યુ થઈ ચૂક્યું હોય છે.
અહીં એવલિનની પોતાના લોકોને બચાવવાની વૃત્તિ એની માનવતા પર હાવી થઈ જાય છે.
અને આ જ એ રહસ્ય છે જે આખી વાર્તાને મોનિક ગ્રાન્ટ સાથે જોડે છે.
હા, આ એ બિંદુ છે જ્યાં એવલિનનો ભૂતકાળ અને મોનિકનો વર્તમાન એકબીજા સાથે ટકરાય છે.
અને આ ઘટસ્ફોટ પછી વાર્તા એક સામાન્ય જીવનચરિત્ર નથી રહેતી, એક નૈતિક દ્વિધા બની જાય છે.
અને અંતે જ્યારે એવલિન મોનિકને કહે છે કે પેલો નિર્દોષ વ્યક્તિ
એ તારા પિતા હતા,
એ ક્ષણે મોનિકની સાથે સાથે આપણે પણ સ્તબ્ધ થઈ જઈએ છીએ.
તો શું એવલિનનું આ કબૂલાતનામું પ્રાયશ્ચિત છે કે પછી પોતાની વાર્તા પર છેલ્લો કંટ્રોલ મેળવવાનો પ્રયાસ?
મને લાગે છે કે એ બંને છે.
હા, હું પણ સહમત છું. તે પ્રાયશ્ચિત કરી રહી છે, પણ પોતાની શરતો પર. તે મોનિકને સત્ય તો આપે છે, પણ સાથે સાથે પોતાની વાર્તાનું નિયંત્રણ પણ આપે છે.
બરાબર, એ મોનિકને અધિકાર આપે છે કે તે દુનિયાને જણાવે કે એવલિન હ્યુગો કોણ હતી, એક રાક્ષસી કે એક જટિલ સ્ત્રી.
લેખિકા આપણને કોઈ સરળ જવાબ નથી આપતી.
આહા,
અને એ જ આ પુસ્તકની સુંદરતા છે.
આમાં બીજો એક બહુ મહત્વનો મુદ્દો છે, ઓળખની સ્વીકૃતિ.
ઓહા, જ્યારે મોનિક તેને તેની જાતીયતા વિશે પૂછે છે
ત્યારે તે ગર્વથી કહે છે, હું બાયસેક્સ્યુઅલ છું, મને એક ચોકઠામાં ફિટ કરવા માટે મારા અડધા ભાગને અવગણશો નહીં.
આ માત્ર એક વાક્ય નથી, આ સમાજના લેબલ સામેનો બળવો છે.
એવલિન, જેણે કારકિર્દી માટે પોતાનું નામ, વાળનો રંગ બધું જ બદલ્યું, તે અંતે પોતાની સાચી ઓળખને સંપૂર્ણપણે સ્વીકારે છે.
અને કદાચ એ જ તેની અંતિમ જીત છે.
બિલકુલ, તે દુનિયાને કહેવાની હિંમત કરે છે કે હું એક સમયે ઘણું બધું હોઈ શકું છું, એક મહાન અભિનેત્રી, એક પ્રેમાળ સાથી, એક વફાદાર મિત્ર.
અને એક એવી સ્ત્રી જેણે ભયંકર ભૂલો કરી છે.
તે કહે છે, હું આ બધું જ છું અને આ જ મારું સત્ય છે.
આખી ચર્ચાના અંતે મને એવું લાગે છે કે આ નવલકથા માત્ર પ્રેમ કે પ્રસિદ્ધિ વિશે નથી, એ પોતાની વાર્તા કહેવાના અધિકાર વિશે છે.
ખાસ કરીને સ્ત્રીઓ માટે, જેમના અવાજને ઇતિહાસમાં હંમેશા દબાવવામાં આવ્યો છે.
એવલિન હ્યુગો અંતે પોતાનો અવાજ પાછો મેળવે છે.
સાચી વાત, તે આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણે જેમને આઇકોન કે દંતકથા માનીએ છીએ એમની ચમક પાછળ કેટલા બલિદાન અને કેટલી પીડા છુપાયેલી હોય છે.
આ વાર્તા આપણને શીખવે છે કે કોઈપણ વ્યક્તિની જાહેર છબી પાછળ એક જટિલ અને માનવીય વાર્તા છુપાયેલી હોય છે, જે ક્યારેય કાળી કે સફેદ નથી હોતી.
અને એ પણ કે સાચો પ્રેમ અને અધિકૃત જીવન જીવવા માટે કેટલી હિંમત અને બલિદાનની જરૂર પડે છે, ભલે પછી એ જીવન પડછાયામાં જ કેમ ન જીવવું પડે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.